एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 137 मधुराष्टकम कवि वल्लभाचार्य। एक રાજ્યના વડાએ એના મંત્રીને કહી રાખેલું કે પત્ર વ્યવહારની બાબતમાં વારંવાર મને પૂછવાની જરૂર નથી, ફક્ત જ્યારે વિશેષણ વાપરવાની ઈચ્છા થાય ત્યારે જ મને પૂછવાનું। ભાષામાં વિશેષણનું કેટલું મહત્વ છે અને કેવી છૂટથી આપણે વિશેષણોને વાપરી વાપરીને બુઠ્ઠા નકામા કરી દેતા હોઈએ છીએ એની આ રાજ્યના વડાને બરાબર ખ્યાલ હતો। એટલું જ નહીં, ભાષામાં બધું જ ચાલી શકે છે, ભાષાનો વ્યવહાર વિશેષણ વગર પણ ચાલી શકે છે, પણ વિશેષણ ગમે તે હોય તે ન ચાલી શકે એવો રાજ્યના વડાને મન વિશેષણનો મહિમા હતો। વિશેષણની સાથે એક જબરું ઔચિત્ય જ સંકળાયેલું છે। કદાચ એથી જ આપણા જાણીતા કવિ લાભશંકર ઠાકરને લાગ્યું છે કે વિશેષણની ચાદર ઓઢીને શબ્દો ઊંઘી જાય છે, પણ આની સામે વિશેષણથી કેટલીક વાર શબ્દોને જગાડી મૂકવાના કિસ્સા પણ બન્યા છે। માત્ર શબ્દોને કેમ, આપણને પણ જગાડી મૂકવાના કિસ્સા બન્યા છે એવો એક નોંધપાત્ર કિસ્સો પુષ્ટિ સંપ્રદાયના વલ્લભાચાર્યએ રચેલા મધુરાષ્ટકમમાં બન્યો છે। આખું ભક્તિ કાવ્ય મધુરમ મધુરના વિશેષણોથી ઉભરાય છે। આ કોઈ જ્ઞાનમાર્ગ કે યોગમાર્ગની રચના નથી। જ્ઞાન હંમેશા નારિયેળની કાચલી જેવું કઠણ અને શુષ્ક રહેવાનું, યોગ નારિયેળના ગર્ભની જેમ સપ્રમાણ અને ચુસ્ત રહેવાનો, પણ ભક્તિ તો નારિયેળ ભીતરના પાણીની જેમ છલકાવાની જ। ઉભરાવું કે છલકાવું એ પ્રેમ કે ભક્તિનું લક્ષણ છે। પહાડોમાંથી પસાર થતા હોઈએ ને ઓચિંતું કોઈ પહાડો વચ્ચેથી ખીણનું દ્રશ્ય ખુલે તો આપણે સુંદર સુંદર એમ બે કે ત્રણ વાર બોલી ઉઠવાના। શરદ પૂનમના ઉગતા ચંદ્રને જોઈને આપણે અદ્ભુત અદ્ભુત કેટલીય વાર બોલવાના। સુંદરને જોઈને જે પ્રેમ ઉભરે છે તે પ્રકૃતિનો હોય કે આરાધ્ય શ્રી કૃષ્ણ અંગેનો હોય, વિશેષણોથી આપણે ભરાઈ જઈએ છીએ। ખરી વાત તો એવી હોય છે કે આપણને કશોક અપૂર્વ અનુભવ થતો હોય છે, પણ એને પ્રગટ કરવા માટે આપણી પાસે શબ્દો કે ભાષા હોતા નથી, એટલે ગુંગળાઈને કે મૂંઝાઈને આપણે ઉપરા ઉપરી એકના એક વિશેષણને બેવડાવીએ છીએ, ત્રેવડાવીએ છીએ। અહીં પ્રકૃતિ નથી, પ્રકૃતિનું કોઈ દ્રશ્ય નથી, અહીં વ્યક્તિ નથી, વ્યક્તિનું સૌંદર્ય નથી, અહીં તો આરાધ્ય શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણનું અપૂર્વ અલૌકિક સૌંદર્ય છે। અહીં બેવડાવવાથી કે ત્રેવડાવવાથી તો કેમ ચાલે, અહીં એક નહીં બે નહીં પણ આઠ આઠ કડી સુધી મધુર વિશેષણની હારની હાર છે। દરેક કડીમાં છ વાર મધુર વિશેષણને મૂક્યા પછી પણ શ્રીકૃષ્ણનું સૌંદર્ય અધૂરું રહી ગયું હોય તેમ દરેક કડીને અંતે મધુરાધિપતિનું બધું જ મધુર છે એવી એક ટેક મૂકી છે, અને આ ટેક પાછી આઠ કડીમાં આઠ વાર આવ્યા કરે છે। દરેક કડીમાં મધુર વિશેષણનું આવું રટણ અને ટેકનું આવું પુનરાવર્તન જાણે એક જબરું સંગીત ઊભું કરે છે। આઠ આઠ માત્રાનો ઠેકો લય દ્વારા એક સંમોહન રચે છે। એટલું જ નહીં, મધુરમના પુનરાવર્તનથી આખા કાવ્યમાં અનુસ્વાર વ્યાપી વળતા એક મંત્ર ઊભો કરે છે। પહેલી કડી જુઓ, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ સીતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ। અહીં પહેલી કડીમાં અધર વદન નયન હાસ્ય હૃદય અને ચાલ એમ એક એક વસ્તુ મધુર છે એવું ગણાવ્યા પછી પણ કંઈક ઓછું રહી જતું હોય એમ કવિ ઉમેરે છે કે મધુર ખરું જ, પણ વિશેષણનો પ્રભાવ નામ સુધી પહોંચીને નામને પણ મધુર સાથે જોડે છે। આવું દરેક કડીમાં કવિ કૃષ્ણની એક એક વસ્તુની મધુરતાને ઓળખાવતા જાય છે. એમાં કૃષ્ણની વેણુનો અને રેણુનો, કૃષ્ણના કર અને ચરણનો, કૃષ્ણના નૃત્યનો અને કૃષ્ણના સભ્યનો નવો અનુભવ થાય છે. પણ નવાઈની વાત તો એ છે કે શ્રી કૃષ્ણનું તો બધું મધુર હોય, પણ શ્રી કૃષ્ણ મધુર હોવાને કારણે યમુનાના તરંગો, એના જલ, એના કમલો, ગોપીઓ, ગોવાળો, અરે સમગ્ર સૃષ્ટિ મધુર બની જાય છે. શ્રી કૃષ્ણની મધુરતાનો સૃષ્ટિ સુધી પહોંચતો વ્યાપ ભક્તિની ઉત્કટતાને સરસ રીતે રજૂ કરે છે. છેલ્લી કડીની છેલ્લી પંક્તિમાં સૃષ્ટિની મધુરતા જોયા પછી જે કંઈ હતી કે જે કંઈ ફળે છે તે પણ મધુર ન બની જાય તો જ આશ્ચર્ય. શ્રી કૃષ્ણનો મધુર અનુભવ સૃષ્ટિના દલિત ફલિત સ્વરૂપના દર્શન સુધી પહોંચીને રહે છે. મધુરાષ્ટકમમાં ભક્તિ માર્ગની એક ઉત્કટ પ્રેમ છોડનો અનુભવ છે. આવા મધુરાષ્ટકમનું દરરોજનું પારાયણ યાંત્રિકો હોવાથી અને દરરોજની વિધિનો ભાગ હોવાથી કાં તો એની મધુરતા સુધી પહોંચવા દેતું નથી અને કાં તો અતિ પરિચયથી એની મધુરતાને લોપીને બેઠું હોય છે. આ બંનેની પાર નીકળીને મધુરાષ્ટકમનો નવેસરથી વિચાર કરવો જોઈએ.